पूर्वा भवती गायत्री, मध्यम सावित्री, पश्चिमा संध्या सरस्वती, रक्त का गायत्री, श्वेता सावित्री, कृष्णा सरस्वती, प्रणव नित्य युक्तात्याद ध्याहितिषु च सप्तषु सर्वेष्मेव पापानां सकरे तमुपस्थिते सत्सहस्रमभ्यस्ता गायत्री पावनी महतः। उषःकाल रक्ता मध्याह्ने श्वेताप आराहेणे कृष्णा पूर्वसंधि ब्राह्मी, मध्यसंधि महेश्वरी, परासंधि वैष्णवी, हम स्वाहिनी ब्राह्मी, भ्रुष्वाहिनी माहेश्वरी, गरुड़वाहिनी वैष्णवी। पूर्वाहन काले संध्या गायत्री कुमारी रक्तांगो रक्तवासास्त्री नेत्रा पाशांकुशाक्ष माला कमंडलुधरा हंस रुडा ऋग्वेद सहिता ब्रह्म देवत्या भूलोक विवस्वना दित्यपण गामिनी। मध्याह्न काले संध्या सावित्री युति श्वेतांगी श्वेत काशास्त्री नेत्रा पाशांकुश त्रिशूल डमरु हस्त ऋष भारुडा यजुर्वेद संहिता रुद्र दैवत्या भूलोक व्यवस्थिता दित्यपथ गामिनी। सायंकाले संध्या सरस्वती वृद्धा कृष्णांगी कृष्णवासा स्त्री नेत्रा शंख चक्र गदा पदम हस्ता गरुड आरुढ़ा सामवेद हिता विष्णुवत्या स्वलोक व्यवस्थिता दित्यांत गमनी। गायत्रीना त्रण नाम छे, आरंभिक अवस्था में गायत्री, मध्यम अवस्था में सावित्री अने अंतिम अवस्था में सरस्वती। प्रारंभ युवा अवस्था अने परिपक्वता आ त्रण अवस्थाओं ने कारण एक ज शक्तिना त्रण नाम पाड़वामां आव्या छे। गायत्रीनो प्रकाश लाल छे, सावित्रीनो श्वेत अने सरस्वतीनो प्रकाश कारो छे। जेम सूर्य सफेद रंगनो होवा छता प्रातःकाळमां तेनो प्रकाश लाल, बपोरे तेनो प्रकाश सफेद अने सांजे धुंधरो होय छे, ए ज रीते साधना दरमियान साधकने पोतानी स्थिति मुजब आ त्रणेय वर्ण ध्यानની અવસ્થામાં દેખાય છે। ગાયત્રી સદા પ્રણવથી ઓમકારથી યુક્ત છે, તેનો ઉચ્ચાર સદા ઓમકારની સાથે જ થાય છે। જો કે સામાન્ય રીતના સાધનામાં અને વિવેચનમાં ત્રણ જ વ્યૂહતિઓને પ્રયોગ થાય છે, પરંતુ બ્રહ્મ વિવેચના માટે ઉપનિષદના વિજ્ઞાનને માટે સાત વ્યૂહતિઓનો પ્રયોગ કરવામાં આવે છે। જો બધા જ પાપનો સમૂહ ભેગો થાય તો પણ સત સહસ્ત્રનો અર્થ સહસ્ત્રાર અથવા બ્રહ્માંડ એવો થાય છે। આ દ્રષ્ટિએ ઉપરના વિધાનનો અર્થ થાય બ્રહ્માંડમાં ગાયત્રીની ધારણાનો અભ્યાસ કરવાથી બધા પાપ દૂર થઈ જાય છે। ચોક્કસ વિધિપૂર્વક ષષ્ઠ ચક્રોનું વેદન કરીને બ્રહ્માંડ સુધી ગાયત્રીને પહોંચાડવાનો વિધિ ગાયત્રી મહાવિજ્ઞાનના પહેલા ભાગમાં વર્ણવ્યો છે। તે સાધના કરવાથી સાધક અગ્નિમાં તપાવેલા સોનાની માફક નિર્મળ નિષ્પાપ બની જાય છે। સત સહસ્ત્ર અભ્યાસ શબ્દ દ્વારા બ્રહ્માંડ સુધી ગાયત્રીને પહોંચાડવાની સાધનાનો સંકેત કરવામાં આવ્યો છે। પૂર્વ સંધ્યા એટલે પ્રાતઃકાળની સંધ્યાને બ્રાહ્મી કહે છે. આ હંસવાહિની કુમારી રક્ત અંગવાળી, રક્ત વસ્ત્રવાળી, પ્રણ નેત્રવાળી તેમજ પાસ અંકુશ જપમારા અને કમંડર ધારણ કરનારી ઋગ્વેદયુક્તા બ્રહ્મા દૈવત્ય ભૂલોકમાં રહેનારી અને સૂર્યના પથ પર વિચરણ કરનારી છે. આપણે અલંકારિક વર્ણનના ગૂઢ રહસ્ય વિશે વિચાર કરીએ. પ્રાતઃકાળના સમયે બ્રહ્મ મુહૂર્ત કહે છે તે સમયે બ્રહ્મતત્વ વિશેષતા હોવાને કારણે ગાયત્રીને બ્રાહ્મી કહે છે. હંસનો અર્થ થાય છે પ્રાણ. હંસારૂઢનો અર્થ છે પ્રાણ ઉપર છવાઈ રહેલી. બ્રાહ્મી ગાયત્રી પ્રાણ ઉપર પોતાનો વિશેષ પ્રભાવ પ્રગટ કરે છે. કુમારીનો અર્થ બાલ્ય, ઉક્તિઓવાળી, ચંચલ. રક્તવર્ણનો અર્થ છે ગતિશીલતાનો વિકાસ અથવા વિદ્યુત સંચારનો ગુણ. આનું નામ જ રક્ત વસ્ત્રવાળી કહેવાય. ત્રિનયની એટલે ત્રણ દ્રષ્ટિઓવાળી, ત્રણેય લોકને દ્રષ્ટિમાં રાખનારી, આપણા શરીર, મસ્તિષ્ક અને અંતઃકરણને જોવાવાળી, તે ત્રણેય તરફ નજર રાખે છે માટે તેને ત્રિનેત્ર કહી છે. પાશ એટલે બંધન, અંકુશ એટલે નિયંત્રણ, અક્ષમાલા એટલે શબ્દ, માતૃકાઓ, કમંડલુ એટલે ધારણા, ઋગ્વેદ એટલે જ્ઞાન, બ્રહ્મદેવત્ય એટલે બ્રહ્માની દેવશક્તિ પ્રાપ્ત હોવાને કારણે પોતાના સાધકો પર આ બધા ઉપચારોનો પ્રયોગ કરે છે. આ બધા સાધનોથી સાધકને ગાયત્રી દેવી તપાવે છે જેથી તે બબ્રુતાહ બને છે. બ્રહ્મ ગાયત્રી ભૂલોકમાં નિવાસ કરે છે. આ ભૂલોકના મનુષ્યો તેનો ઉપયોગ વધારે કરે છે. શરીરને પણ ભૂલોક કહે છે. બ્રાહ્મી ગાયત્રી શરીરને પણ સ્વસ્થ રાખે છે. તે સૂર્ય માર્ગ ગામિની છે. જેમ સૂર્યના કિરણો મનુષ્યને વિશેષ પ્રભાવિત કરે છે તે જ રીતે ગાયત્રીની શક્તિઓ પણ કામ કરે છે. સૂર્યના કિરણો અને પ્રાતઃ ગાયત્રીની કાર્ય પદ્ધતિ ઘણી દ્રષ્ટિએ સમાન છે. હવે મધ્યાહન ગાયત્રીના લક્ષણ જુઓ. તેનું નામ સાવિત્રી છે. તે યુવતી શ્વેત રંગની, શ્વેત વસ્ત્રોવાળી અને ત્રિનેત્રા છે અને તેણે પાસ, અંકુશ, ત્રિશુર અને ડમરૂ એ ચાર આયુધો ધારણ કરેલા છે. તે વૃષભ પર બેઠેલી છે. તે યજુર્વેદ સહિત છે. રુદ્ર દૈવત્યા છે. ભુવઃ લોકમાં નિવાસ કરે છે અને સૂર્યના પથમાં સંચરનારી છે. આ બધા લક્ષણો પૈકી કેટલાક તો બ્રહ્મ ગાયત્રીના સમાન છે. ત્રિનયના પાસાંકુશા અને સૂર્યપદગામિની એ શબ્દો અંગે તે આપણે વિચાર કર્યો. હવે આ મધ્યાહન ગાયત્રીના જે વિશેષ લક્ષણો છે તેનો વિચાર કરીએ. તે યુવતી એટલે પ્રૌઢા છે. એનો અર્થ થયો કે તે વિકસિત, પરિપુષ્ટ, સ્થિર અને દૃઢ છે. તે શ્વેત વર્ણવાળી છે એટલે કે તે પ્રકાશયુક્ત, વિશાળ, ફેલાયેલી અને તેજવાળી છે. પરિપુષ્ટ થઈને પોતાની પૂર્ણ અવસ્થાના તેજથી ચમકતી ગાયત્રીને શ્વેત વર્ણવાળી તેમજ શ્વેત વસ્ત્રવાળી કહી છે. સવિતા સૂર્યના માફક તેજસ્વી હોવાને કારણે તેનું નામ સાવિત્રી છે. ત્રિશુર એટલે ત્રણ દુઃખ, અજ્ઞાન, અભાવ અને અશક્તિ. એ ત્રણેય દુઃખોને તેણે પોતાના હાથમાં મુઠ્ઠીમાં રાખ્યા છે. આનો અર્થ એ થયો કે એ ત્રણેય સુર તેના નિયંત્રણમાં, તેના કબજામાં છે. ડમરૂ ધ્વનિનું વાણીનું પ્રતીક છે. વૃષભ વાહન ધર્મનું પ્રતીક છે. યુવાના સાવિત્રી ધર્મ પર આરૂઢ બેઠેલી છે. યજુર્વેદ ધર્મકાંડનું પ્રતીક છે. તે કર્મની પ્રેરણા શક્તિઓવાળી તે ભુવઃ લોકમાં નિવાસ કરે છે. ભુવઃ એટલે માનસ, પ્રદેશ એટલે કે મગજ, વિચાર, તર્ક, બુદ્ધિ અને સૂઝ સમજણને શુદ્ધ કરનારી છે. હવે સંધ્યાકાળની ગાયત્રીના લક્ષણ જુઓ. તેનું નામ સરસ્વતી છે. તે વૃદ્ધા, કૃષ્ણ, કારાવર્ણવાળી, કારાવસ્ત્રવાળી, ત્રણ નેત્રવાળી, શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલી, ગરુડ ઉપર આરૂઢ, સામવેદ સહિત વિષ્ણુ દેવૈયા સ્વલોકમાં રહેનારી તેમજ સૂર્યના માર્ગ પર વિચરણ કરનારી છે. સૂર્યપથ ગામિની અને ત્રિનયના શબ્દનો વિચાર આપણે પહેલાં કરી ગયા. આ સિવાયના બીજા વિશિષ્ટ લક્ષણો અંગે અહીં વિચાર કરીએ. સ વત્તા રસ વત્તા વતી સરસ્વતી, સરસતા વારી અર્થાત સંગીત, કરા, કવિત્વ તથા અન્ય સ્થૂર અને સૂક્ષ્મ રસોના ઝરણવારી હોવાને કારણે પરિપક્વ થયેલી સંધ્યાકાળની ગાયત્રીને સરસ્વતી કહે છે. વૃદ્ધાનો અર્થ છે પરિપક્વ અર્થાત પૂર્ણરૂપે વિકસિત થયેલી, વિકાસની હદે પહોંચેલી. કૃષ્ણ એટલે કારો વર્ણ મિશ્રમ બતાવે છે. બ્રહ્મા અને પ્રકૃતિ બંનેના મિશ્રણનો રંગ કારો હોય છે. પારો સફેદ છે, ગંધક પીળો છે. એ જ રીતે બ્રહ્મ શુભ્ર છે અને પ્રકૃતિ પીરી છે. બંનેના મિશ્રણનો રંગ કારો થાય છે. ભગવાન રામ અને કૃષ્ણના કારાપણાનું આ જ કારણ છે. સંધ્યાકાળની ગાયત્રીમાં બ્રહ્મા અને પ્રકૃતિનું મિશ્રણ થયેલું હોવાથી તે કારાવર્ણવાળી, કારાવસ્ત્રવાળી કહેવાય છે. સરસ્વતીના હાથમાં ચાર આયુધો છે. શંખ વાણી, ચક્ર તેજ, ગદા વિનાશ, પદ્મ વૈભવ. આ ચારે શક્તિઓ પર સરસ્વતીની સત્તા છે. ગરુડનો અર્થ છે ક્રિયા અથવા ગતિશીલતા. સરસ્વતીનું ક્ષેત્ર ફક્ત વિચાર સુધી જ સીમિત નથી, તે ક્રિયાશીલ પણ છે. સામવેદ સંગીતનું બ્રહ્મા સંગીતનું પ્રતીક છે. ભગવાન વિષ્ણુની સેવક એવી તે દિવ્ય શક્તિઓનું પ્રતિનિધિત્વ કરવાને કારણે વિષ્ણુ દૈવત્યા કહેવાય છે. સ્વલોક એટલે હૃદય અથવા અંતઃકરણ. સરસ્વતી વીણાના તારને ઝણઝણાવે છે. અંતઃકરણમાં વિવેક શક્તિ જાગૃત કરે છે. ઉપર બ્રાહ્મી, સાવિત્રી અને સરસ્વતીના સંપૂર્ણ સ્વરૂપોનું વિવેચન કર્યું. અવિકસિત, વિકસિત અને પરિપુષ્ટ એ ત્રણ અવસ્થાને કારણે ત્રણ મદ ગણ્યા છે. એ બધાનો પ્રાતઃ, મધ્યાહ્ન અને સંધ્યા એ ત્રણ કાળની દ્રષ્ટિએ પણ ભેદ બતાવવામાં આવ્યા. આ ત્રણેય ભેદો પૈકી સાધકને જેની ઉપયોગિતા સમજાય તેને સાધના માટે પસંદ કરે. કાન્યાક્ષર દૈવતાની ભવંતી પ્રથમ ભાગનેયમ, દ્વિતીયમ પ્રજાપત્યે, તૃતીયમ સૌમ્ય, ચતુર્થમ મેષાન, પંચમાદિ ષષ્ઠ બાહસ્પત્ય, સપ્તમ ભગ દૈવયમ, અષ્ટમ પિતૃ દૈવદત્ત, નવમ મહિમાણ, દસમ સાવિત્રી, એકાદશ ત્વાષ્ટ્ર, દ્વાદશ પૌષણા, ત્રયોદશ મેઘ્નદ્રાગ્નમ, ચતુર્દશ વાવ્યમ, પંચદશ વાભદેવત્યમ, ષોડશ મૈત્રાવરુણા, સપ્તદશમ વામ્રભવ્ય, અષ્ટાદશ વૈર્વેરદૈવ્યમ, એકોનવિશિતિક વૈષ્ણવ્ય, વિષમતિક વાસ્વમ, એકવિશક્તિક તોષિત, દ્રાવિશક્તિક કૌબેર, વયોવિષ્ટિક તિકમ, વાસસ્ત્રમ એકવિશક્તિક તોષિત દ્રાવિશક્તિકમ કૌબેર ત્રયોવિશક્તિકમ આશીવનમ ચતુષ્વિશિક્તક બ્રહ્મા ઇત્યક્ષરદત્તાની ભવંતિ. ગાયત્રીના 24 રી અક્ષરોના દેવતા કોણ કોણ છે? આનો જવાબ અહીં આપવામાં આવ્યો છે. તત્નો દેવતા અગ્નિ, સનો દેવતા પ્રજાપતિ, વિનો સોમ, તુનો ઈશાન, ને વનો આદિત્ય, રેનો બૃહસ્પતિ, અણીનો ભર્ગ, યમનો પિતૃ, ભનો અર્થમાં ગો નો સવિતા, દેનો ત્વષ્ટા, વનો પૂષા, શ્યનો ઇન્દ્ર અને અગ્નિ ધીનો વાયુ, મનો કામદેવ, હિમનો મિત્ર અને વરુણ ધીનો, વભ્રુ યોનો, વિષ્ણુન વસુ, પ્રનો તુષિત, ચોનો કુબેર, દનો અશ્વિની કુમાર અને યાતનો બ્રહ્મા દેવતા છે. આ બધા દેવતાઓ જુદા જુદા અક્ષરોની શક્તિઓ છે. ગાયત્રીના અક્ષરો આ બધી જ શક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે. આ મહામંત્ર દ્વારા એ શક્તિઓ પણ સાધના દ્વારા પ્રગટે છે. ધૌ ભૂર્યાગ્નિ સગતાસ લલાટે રુદ્ર ધ્રુવો મેઘ ચક્ષુ શોચંદ્રાદિત્યો કર્ણયો શુક્ર બૃહસ્પતિ નાસિકે વામદેવત્ય દંતો અષ્ટા ઉભય સન્નદ્યે મુખમ અગ્નિ જીવ્યા સરસ્વતી ગ્રોવા સાધ્યાનુ બૃહીતિ સ્તન યોવસ્વ બાહ્યો મરુત હૃદય પાજ યત્મા અત્રાસનુદરમ નાભિરતમ અંતરિક્ષ કિટીરીન્દ્રાગ્નિ જધનમ પ્રાજાપત્યમ કૈલાશ મલાયા બુરુ વિશ્વે દેવા જાનુના જહનુ કુશિકૌ જદાદ્રયમ ખુરા પિતરા પાદૌ દનસ્પત્ય અંગુલ્યો રોમાણી નખાશ્ચ મહુ તોસ્તે અસ્તિ ગ્રહા કેતુ પાસા ઋતયઃ સંધ્યાકાલસ્ત યાચાક્ષદત્ત સંવત્સરો નિમિષ મહોરાત્રિ આદિત્ય ચંદ્રમા. ગાયત્રીને જો આપણે એક મનુષ્યના આકારવાળી દેવી માનીએ તો તેના ભિન્ન ભિન્ન અંગોમાં ભિન્ન ભિન્ન દેવી શક્તિઓની સ્થાપના માનવી જોઈશે. ગાયત્રીનું ધ્યાન જ્યારે આપણે મનુષ્ય કૃતિવાળી દેવીના રૂપમાં કરીએ છીએ ત્યારે તે દિવ્ય છે એવી ધારણા કરીએ છીએ. ગાયત્રીના જુદા જુદા અંગોમાં જે શક્તિઓ વસે છે તેમનું ધ્યાન પણ સાધકે કરવું જોઈએ. જ્યારે સાધક પોતાની જાતને દિવ્ય શક્તિઓથી ઓતપ્રોત થયેલી અનુભવે ત્યારે પણ તેને એમ લાગવું જોઈએ કે હું એ બધી શક્તિઓ વડે ઓતપ્રોત બની રહ્યો છું. ગાયત્રી દેવીના અંગોમાં જે દેવતાઓ વસે છે તે મારા અંગોમાં પણ સમાયેલા છે. આવી ભાવના કરવાથી સાધક પણ પોતાના ઉપાસ્ય દેવમય બની જાય છે. કહેવાય છે કે દેવ બનીને દેવતાની ઉપાસના કરવી જોઈએ. દેવી શક્તિઓ આપણા અંગે અંગમાં બિરાજેલી છે એવી ભાવના આપણામાં આત્મા શ્રેષ્ઠતાનો સંચાર કરે છે. આપણા આત્માની સ્થિતિ દેવની ઉપાસનાને યોગ્ય બને છે. હવે ગાયત્રીના અંગોમાં દેવ શક્તિઓની સ્થાપનાનું વર્ણન તપાસો. ગાયત્રીના મસ્તકમાં સ્વર્ગ, લલાટમાં રુદ્ર, ભ્રમરોમાં મેઘ, નેત્રોમાં ચંદ્ર અને સૂર્ય, કાનોમાં શુક્ર અને બૃહસ્પતિ, નસકોરામાં વાયુ, દાંત અને હોઠમાં બંને સંધ્યાઓ, મુખમાં અગ્નિ, જીભમાં સરસ્વતી, ડોકમાં સાધ્યગણ, સ્તનોમાં વસુઓ, બંને ભુજાઓમાં મરુતો, હૃદયમાં પર્જન્ય વરસાદ, ઉદરમાં આકાશ, કમરમાં ઇન્દ્ર અને અગ્નિ, જધનોમાં પ્રજાપતિ, ઉરુમાં કૈલાસ તેમજ મલ્ય પર્વતો, જાંદોમાં જહનુ અને કુશિક, તરિયામાં પિતૃઓ, ચરણોમાં વનસ્પતિઓ, આંગળીઓમાં રોમ, નખોમાં મહુરતો, ગ્રહો, ધૂમકેતુ, મહિનાઓ, ઋતુઓ, સંધ્યાઓ, આચ્છાદાન, સંવત્સરો અને વર્ષો તથા તેની પાપણોમાં દિવસો, રાત્રિઓ, સૂર્ય અને ચંદ્ર વસે છે. સહસ્ર પરમા દેવી સતમધ્યામમાં દશાવરામ, સહસ્રનેત્રા ગાયત્રી શરણમહં પ્રબદ્ધે, ઓમ તત્સત્વિતુર્વેણ્યમ નમઃ, ઓમ તત્ પૂર્વમ જપાય નમઃ, ઓમ તત પ્રાતરાદિત્ય પ્રતિષ્ઠાય નમઃ. સાયં ધિયાનો દિવસ્તુતઃ પાપમ નાશ્યતિ, પ્રાતર દિનો રાત્રિ કૃત પાપ નાશ્યતિ, તત સાય પ્રાતર દિનો પાપ્યો પાપો ભવતિ. ય ઈદં ગાયત્રી હૃદયં બ્રાહ્મણ પઠેન અન્ય પાનાત પૂતો ભવતિ, અભક્ષ્ય ભક્ષણાત પૂતો ભવતિ, અજ્ઞાનાત પૂતો ભવતિ, સવર્ણસ્થિયાત પૂતો ભવતિ, ગુરુતલ્ય ગમનાત પૂતો ભવતિ, અપરતિક પાશાનાત પૂતો ભવતિ, બ્રહ્મહત્યાયા પૂતો ભવતિ, અબ્રહ્મચારી સબ્રહ્મચારી ભવતિ ઇત્યેન હૃદયે નાધાતેન ક્રતુ સમ્યાગિષ્ટો ભવતિ. સાષ્ટા ગાયત્રાયા સત્સહસ્રાણી જપ્તાની ભવતિ, અષ્ટૌ બ્રાહ્મણાન સભ્યગ ગ્રાહ્યેત અર્થસિદ્ધિ ભવતિ, ઇદં બ્રાહ્મણો નિત્યમ ધીયતે સ્વહિ પાપે પ્રમુચ્યતે ઇતિ, બ્રહ્મલોકે મહિયતે ઇત્યાહ ભગવાન્યહ નવલક્યહ ઇતિ ગાયત્રી હૃદયં સંપૂર્ણમ. હંમેશા 1000 વાર ગાયત્રીનો જપ કરવા શ્રેષ્ઠ ગણાય છે. એટલું ન બની શકે તો મધ્યમ રીતે 100 જપ પણ કરી શકાય. છેવટે એટલું પણ ન બની શકે તો 10 વાર પણ જપ કરવો જોઈએ. ગાયત્રીને 1000 નેત્ર, 1000 આંખો છે, તે બધું જ જુએ છે, તેનાથી કાંઈ છુપું નથી. આવી સર્વદર્શી ઈશ્વરી શક્તિને સર્વવ્યાપ્ત માનીને આપણા વિચારો અને કાર્યો એવા હોવા જોઈએ કે દિવ્ય હોય, માતાની દ્રષ્ટિએ તે યોગ્ય, ઉત્તમ અને ધર્મમય લાગે એવા હોવા જોઈએ. આપણા વર્તન અને વ્યવહાર ઉત્તમ રાખવા એનું નામ ગાયત્રીની શક્તિ. જે ભક્તિપૂર્વક વેદ માતા ગાયત્રીના શરણમાં રહે છે તે જ સાચો સાધક છે. ઓમ તત્સવિતુર્વેણ્યમ ઇત્યાદિ શબ્દોથી શરૂ થતા મંત્રને નમસ્કાર છે, એનાથી માતાનો સાક્ષાત્કાર થાય છે. ઓમ તત્ વગેરે શબ્દો દ્વારા કરવામાં આવતા પૂર્વ જપને નમસ્કાર છે, કારણ કે એ જપ દ્વારા આત્મબ્રહ્માની પ્રાપ્તિ થાય છે. ઓમ તત સહતી ભગવાન આદિત્ય સૂર્યને નમસ્કાર છે, કારણ કે તેના પ્રકાશ અને પ્રેરણા દ્વારા આ માર્ગમાં આપણી પ્રગતિ થાય છે. સંધ્યાકાળે ગાયત્રી હૃદયનો પાઠ કરવાથી દિવસ દરમિયાન કરેલા પાપ નષ્ટ થાય છે. પ્રાતઃકાળમાં પાઠ કરવાથી રાત્રિમાં કરેલા પાપ નષ્ટ થાય છે. પ્રાતઃકાળ સંધ્યાકાળ બંને સમયે પાઠ કરવાથી પાપી પણ નિષ્પાપ બને છે. સુરાપાન કરવું, અભક્ષ્ય પદાર્થો ખાવા, અજ્ઞાનમાં ડૂબેલા રહેવું, ચોરી કરવી, વ્યભિચાર કરવો, બ્રહ્મહત્યા કરવી, દુરાચાર કરવો વગેરેથી થતા પાપોમાંથી મુક્તિ મળી જાય છે. ભગવાન યાજ્ઞાવલ્ક્યએ આમ કહ્યું છે, પાઠ કરવાથી પાપ રહિત થવાનો અર્થ એ છે કે શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક આ બ્રહ્મ વિદ્યાનું વિવેચન, ચિંતન અને મનન કરવાથી આપણી વિવેક બુદ્ધિ જાગૃત થાય છે. મનુષ્યને પાપ ખોટા છે અને પુણ્ય ખરા છે એ વાતનું ભાન થાય છે. આમ થવાથી તે કુમાર્ગથી વિરક્ત બની સન્માર્ગે ચાલતા શીખે છે. અંતઃકરણમાં બેઠેલા અજ્ઞાનરૂપી અંધકારને બહાર કાઢી જ્ઞાનના પ્રકાશને ધારણ કરે છે. પહેલાના પાપોનું પ્રાયશ્ચિત કરે છે અને ફરી એવા પાપ ન કરવાની પ્રતિજ્ઞા લે છે. આવી સ્થિતિ ઊભી થવાથી નવા પાપ થવા બંધ થાય છે અને જૂના પ્રારબ્ધરૂપ બનેલા પાપ ધીરે ધીરે ભોગવાઈ જાય છે. આ રીતે તે થોડા જ દિવસોમાં પાપ રહિત બની જાય છે. કુબુદ્ધિનો નાશ અને સદબુદ્ધિનો ઉદય એ પોતાના નાશનું ખરું કારણ છે, પરંતુ એ કારણ જો આ બ્રહ્મજ્ઞાનના પાઠ, ચિંતન અને મનનથી પેદા થયું હોય તો તેનો યશ આ પાઠને તેમજ તેના મનનને મળવો જોઈએ. એટલા માટે જ આ પાઠ કરવાથી પાપો નષ્ટ થાય છે એમ કહેવાયું છે. ગાયત્રી હૃદયમાં વિશાળ તત્વજ્ઞાન ભરેલું છે. ગાયત્રી મંત્રના 60 લાખ જપથી જે આત્મપ્રકાશને આત્મશુદ્ધિ મળે છે તે આ પાઠને યોગ્ય રીતે હૃદયંગમ કરી લેવાથી પણ મળે છે. આ હૃદયમાં વર્ણવવામાં આવેલા તત્વજ્ઞાનને આત્મસાત કરી લેવાથી જે પુણ્યનો લાભ થાય છે તેની તુલના બીજી કોઈ વસ્તુ સાથે થઈ શકે એમ નથી. ગાયત્રી પંજર કોઈ વસ્તુની બાબતમાં વિચાર કરવા માટે તેની મૂર્તિ આપણા ચિત્તમાં હોય એ જરૂરી છે. એવી મૂર્તિની કલ્પના કર્યા વિના કોઈ પણ વિષયની બાબતમાં કંઈ પણ વિચાર કરવો અસંભવ. વસ્તુનો આકાર નિશ્ચિત કરે છે અને પછી જ તે વિષયની કલ્પના શક્તિ કામ કરવા લાગે છે. સમુદ્ર ભલે કોઈએ ન જોયો હોય પણ જ્યારે પણ સમુદ્ર વિશે વિચાર કરવાનો હોય છે ત્યારે એક વિશાળ જરાશયની એક કલ્પિત મૂર્તિ મનમાં અંકાઈ જાય છે. ભાષા વિધાનનો આ જ આધાર છે. દરેક શબ્દની પાછળ એક આકૃતિ હોય છે. કૂતરું એ શબ્દને યાદ કરતા જ આપણા ચિત્તમાં કૂતરાની એક આકૃતિ હાજર થઈ જાય ત્યારે જ કૂતરું શબ્દ જાણ્યો સાર્થક થયો ગણાય. અજાણી એવી કોઈ પરદેશી ભાષા કોઈ આપણી આગળ બોલે ત્યારે એના શબ્દો તો કાને પડે પણ આપણું તે સાંભળ્યું સાર્થક થાય નહીં. આપણને તો એ શબ્દો પક્ષીઓના માત્ર નિરર્થક કલરવ કરતા કંઈ વિશેષ લાગે નહીં. એ દ્વારા કોઈ ભાવ પ્રગટ થતો નથી. આનું કારણ શું? આનું કારણ એ જ કે એ શબ્દોની પાછળ રહેલી આકૃતિઓને આપણે જાણતા નથી. જ્યાં સુધી એ આકૃતિઓ સામે દેખાય નહીં ત્યાં સુધી આપણું મન એને વિશે કંઈ વિચાર કરી શકે નહીં. ઈશ્વર અથવા ઈશ્વરની શક્તિઓ વિશે પણ આમ જ હોય છે. ભલે એમને આપણે સ્થૂળ માનીએ કે સૂક્ષ્મ, નિરાકાર માનીએ કે સાકાર, એ તાત્વિક અને વૈજ્ઞાનિક પ્રપંચોમાં મનને દોરવાનું કોઈ કારણ નથી. મન એ તરફ દોરશો જ નહીં. જો મન પાસે આપણે એ અંગે કંઈ વિચાર કરાવવા માંગીએ તો આપણે ગમે તે પ્રકારની એક આકૃતિ બનાવીને તેની સામે મૂકવી જોઈએ, નહીં તો તે ઈશ્વર અથવા તેની શક્તિ વિશે કંઈ જ વિચાર કરી શકશે નહીં. જે લોકો ઈશ્વરને નિરાકાર માને છે તે લોકો પણ નિરાકારનો કોઈને કોઈ આકાર તો બનાવે છે જ. આકાશ જેવો નિરાકાર, પ્રકાશ જેવો તેજોમય, અગ્નિ જેવો વ્યાપક, પરમાણુઓ જેવો અદ્રશ્ય, છેવટે નિરાકારનો પણ કોઈ આકાર આપણે સ્થાપિત કરવો પડશે જ. જ્યાં સુધી એવા આકારની સ્થાપના કરવામાં ન આવે ત્યાં સુધી મન, બુદ્ધિ અને ચિત્ત સાથે એનો કોઈ પણ સંબંધ સ્થાપિત કરી શકાશે નહીં. આ મહાસત્યને ધ્યાનમાં રાખીને નિરાકાર અચિંત્ય બુદ્ધિ દ્વારા અગમ્ય વાણીથી પર એવા પરમાત્માનો મન સાથે સંબંધ બાંધવા માટે ભારતીય આચાર્યોએ ઈશ્વરની આકૃતિઓ સ્થાપિત કરી છે. ઈષ્ટદેવોના ધ્યાનની સુંદર દૈવી આકૃતિઓવાળી પ્રતિમાઓ ઘડી છે. તેમની સાથે દિવ્ય આયુધો, દિવ્ય વાહનો, દિવ્ય ગુણ, દિવ્ય સ્વભાવ અને દિવ્ય શક્તિઓનો સંબંધ નક્કી કરી આપ્યો છે. આવી આકૃતિઓનું ભક્તિપૂર્વક ધ્યાન કરવાથી સાધક એમની સાથે એકીભૂત થાય છે. દૂધ અને પાણીની જેમ સાધ્ય અને સાધકનું મિલન થાય છે. ભમરી કીડાને પકડીને લઈ જાય અને તેની સામે સતત ગણગણાટ કરે છે. પેલો કીડો પેકા ગણગણાટના ગુંજનને સાંભળે છે અને તેમાં એટલો બધો તલ્લીન બની જાય છે કે તેની આકૃતિ સુદ્ધા બદલાઈ જાય છે અને તે ભમરી જ બની જાય છે. દિવ્ય કર્મો અને સ્વભાવવાળી દેવની આકૃતિનું ધ્યાન કરતા રહેવાથી સાધકમાં પણ એ દિવ્ય શક્તિઓ પ્રગટે છે. જેમ રેડિયો યંત્રને માધ્યમ બનાવીને સૂક્ષ્મ આકાશમાં વિચરી રહેલા વિવિધ ધ્વનિઓ સાંભળી શકાય છે, તે જ રીતે દેવમૂર્તિની કલ્પના કરવી એ એક રીતનો આધ્યાત્મિક રેડિયો જ ગોઠવવાની રીત છે. એ દ્વારા સૂક્ષ્મ જગતમાં ફર્યા કરતી વિવિધ ઈશ્વરીય શક્તિઓને સાધક આકર્ષે છે. આ સિદ્ધાંતને અનુસરીને વિવિધ દેવોની વિવિધ આકૃતિઓ સાધકોને ધ્યાન કરવા માટે બનાવવામાં આવી છે. આ દેવ આકૃતિઓ વિશેનું એક સ્વતંત્ર વિજ્ઞાન છે. અમુક દેવની અમુક પ્રકારની જ આકૃતિ શા માટે રાખવામાં આવી હશે એની પાછળ એક ક્રમબદ્ધ રહસ્ય છુપાયેલું છે. આ વાતની ચર્ચા તો એક સ્વતંત્ર પુસ્તકમાં કરીશું. અહીં તો એટલું જ જાણી લેવું પૂરતું ગણાશે કે અમુક હેતુઓ માટે અમુક પ્રકારની ઈશ્વરીય શક્તિઓને પોતાની તરફ આકર્ષિત કરવા માટે જે આકૃતિઓ યોગી લોકોને વ્યાજબી લાગી તે જ આકૃતિઓ તે દેવો માટે નક્કી કરવામાં આવી. જ્યાં અન્ય હેતુઓ માટે અન્ય દેવ આકૃતિઓ છે ત્યાં આ બ્રહ્માંડને ઈશ્વરમય અનુભવવા જોવા માટે વિરાટરૂપ પરમેશ્વરની મૂર્તિનું નિર્માણ પણ થયું છે. મનુષ્યની આત્મોન્નતિ અને સુખ શાંતિનો આધાર તો તેના આંતરિક અને બાહ્ય જીવનની પવિત્રતા અને પાપરહિતતા પર છે. બધા જ પ્રકારના કલેશો, દુઃખો, અભાવ અને વિક્ષોભોનું કારણ તો મનુષ્યના શારીરિક અને માનસિક પાપો જ છે. જો તે એ પાપોમાંથી મુક્ત થાય તો જગતમાં એવું કોઈ કારણ નથી કે જે મનુષ્યની ઈશ્વરદત્ત અનંત સુખ શાંતિમાં નડતરરૂપ બને. પાપોમાંથી મુક્તિ મેળવવા માટે ઈશ્વરીય ભયની, ઈશ્વરના ડરની જરૂર છે. ઈશ્વર સર્વત્ર વસેલો છે એમ બધા જાણે છે તો ખરા, પણ એ સત્યનો અનુભવ બહુ ઓછા લોકો કરે છે. જે માણસ એવો અનુભવ કરશે કે ઈશ્વર મારી ચારે બાજુએ હાજરા હજૂર છે અને તે પાપની સજા કર્યા વિના રહેતો નથી તે માણસ કદી પાપ કરી શકશે નહીં. પરંતુ ઈશ્વરની હાજરીનો અનુભવ કરવામાં આવે તો જ એમ બની શકે. જે ચોરની ચારે તરફ સશસ્ત્ર પોલીસ તેને ઘેરીને બેઠી હોય અને ચારે બાજુએથી તેના તરફ સતત દ્રષ્ટિ રહેતી હોય એ સ્થિતિમાં તે ચોર કેવી રીતે ચોરી કરી શકશે? પરમાત્માની આકૃતિ ચરાચર વિશ્વમાં જોવાની સાધના એવી સાધના છે કે જેના દ્વારા સર્વત્ર પરમાત્માનો અનુભવ કરવાની ચેતના જાગૃત થઈ જાય છે. આનું નામ જ વિશ્વ માનવની પૂજા, આને જ વિરાટ દર્શન કહે છે. રામાયણમાં ભગવાન રામે પોતાના જન્મ સમયે કૌશલ્યાને વિરાટ સ્વરૂપ બતાવ્યું છે. એકવાર ભોજનના સમયે પણ રામે માતાનો વિરાટ રૂપ બતાવેલું. ઉત્તરકાંડમાં કાગભૂષણની બાબતમાં વર્ણન છે કે તેઓ જ્યારે ભગવાનના મુખ દ્વારા તેમના શરીરમાં પ્રવેશ્યા ત્યારે અંદર તેમણે બધા બ્રહ્માંડો જોયા. ભગવાન શ્રી કૃષ્ણે પણ એ રીતે કેટલીય વાર પોતાના વિરાટ રૂપના દર્શન કરાવ્યા છે. માટી ખાવાના ગુના બદલ મો ખોલાવતી વખતે યશોદાને વિરાટ રૂપ બતાવ્યું હતું. મહાભારતના ઉદ્યોગ પર્વમાં દુર્યોધને પણ આવું જ વિરાટ રૂપ જોયેલું. અર્જુનને ભગવાને યુદ્ધ વખતે વિરાટ રૂપ બતાવેલું. એનું વર્ણન ગીતાના 11મા અધ્યાયમાં વિસ્તૃત રીતે કરવામાં આવ્યું છે. આ વિરાટ રૂપના દર્શન કોઈ માણસ માટે અશક્ય નથી. સમસ્ત વિશ્વને, બ્રહ્માંડને પરમાત્માની વિશાળકાય મૂર્તિ સમજવું, તેની અંદર તેના અંગ પ્રત્યંગો તરીકે બધા પદાર્થો જોવા, પ્રત્યેક સ્થળને ઈશ્વરથી ઓતપ્રોત થયેલું જોવાની ભાવના દઢ કરવાથી ભગવત બુદ્ધિ જાગૃત થાય છે અને સર્વત્ર ઈશ્વરની સત્તા વ્યાપી રહી છે એવો દઢ વિશ્વાસ થયાથી મનુષ્યના પાપો દૂર થઈ જાય છે. પછી તે પાપ કર્મો કરી શકતો જ નથી. નિષ્પાપ થવામાં અસંખ્ય લાભો છે. એથી સર્વ દુઃખો આપોઆપ જ ટરી જાય છે. અંધકારનો અભાવ એટલે અજવાળું અને દુઃખોનો અભાવ એટલે આનંદ. વિરાટ પ્રભુના દર્શન કરનાર મનુષ્ય જે પાપ રહિત બન્યો હોય છે તેને સદા અખૂટ આનંદ જ માણવાનો મળે છે. ગાયત્રી પરમાત્માની શક્તિ છે. પરમાત્માની શક્તિ બધે જ અણુએ અણુમાં બ્રહ્માંડ ભરમાં વ્યાપેલી છે. જે કંઈ છે તે બધું જ ગાયત્રીમય જ છે. ગાયત્રીના શરીરમાં જ આ બધું જગત સમાયેલું છે એવી ભાવનાનું નામ જ ગાયત્રીનું વિરાટ રૂપ દર્શન કહેવાય છે. અહીં આપવામાં આવેલા ગાયત્રી પંજર સ્તોત્રમાં એ વિરાટ દર્શન કરવામાં આવ્યું છે. પંજર એટલે શરીર. ગાયત્રીનું શરીર સમગ્ર વિશ્વમાં છે એ વાત આ સ્તોત્રમાં બતાવવામાં આવી છે. આ સ્તોત્રનું ભાવના સહિત ધ્યાન કરવાથી અંતરમાં અને બહાર જગતમાં વિરાટ ગાયત્રીના દર્શન થાય છે. એ દર્શન કર્યા પછી કોઈ પાપ કરી શકશે નહીં. પોલીસથી ઘેરાયેલો મનુષ્ય જેમ ચોરી કરવા સમર્થ બનતો નથી, તેમ જ આ વિરાટ દર્શન પછી માણસ પાપ કરી શકતો નથી. અથ ગાયત્રી પંજરમ ભૂભૂર્વઃ સ્વઃ ખલિવત્યેતમ નિગમત્વ પ્રકાશક્તિકામ મહજનસ્તપઃ મર્ત્ય લોક પરિસસ્થિતામ. ગાયત્રી ભૂભૂર્વઃ સ્વઃ દ્વારા નિગમ અર્થાત વેદનો પ્રકાશ કરે છે તે મહજનઃ તપઃ સત્યમ એ લોકોથી પણ ઉપર વસે છે. ગાનાદિના વિનોદાદિ કથાલાપેશુ તત્પરામ નાદિત્ય વાંગ મનોગમ્યમ પેજારૂપ ધરાપરામ. ગાન વગેરે દ્વારા વિનોદ અને કથા વગેરેમાં તત્પર એવી તે વાણી અને મન દ્વારા અગમ્ય હોવા છતાં તેજોમય રૂપ ધારણ કરેલી છે. જગત પ્રસવિત્રી તામ સવિતુ સુકિષ્ટ ઋણામ મમ વરેણ્ય મિત્વાનન્મયો પુરુષાર્થક ફલપ્રદામ, જગતને જન્માવનાર તે દેવીને સવિતા સૂર્યની સૃષ્ટિ કરનાર કહી છે. વેરણ્યનો અર્થ અન્મય એવો થાય છે અને તે પુરુષાર્થનું ફળ આપનારી છે. અવિદ્યા વર્ણ વર્ણ્યા ચ તેજો વદ ગભ સંતામ દેવસ્ય સચિદાનંદ પરબ્રહ્મા રસાત્મિકામ. તે અવિદ્યા છે, વર્ણયુક્ત છે, તેજયુક્ત છે, ગર્ભ સંજ્ઞાવાળી છે તથા સચિદાનંદ પરબ્રહ્મ દેવના રસમયી છે. યદ્રયમ ધીમહિ ચ સા વૈ બ્રહ્મા રૈત સ્વરૂપિણીમ ધિયો નમતુ સવિતા પ્રચોદયાદુપાસિતામ. આપણે ધ્યાન કરીએ છીએ તે બ્રહ્મ સ્વરૂપિણી છે, સવિતા સ્વરૂપિણી, તે આપણી બુદ્ધિને ઉપાસના માટે પ્રેરણા કરે છે. તાગસ્દયા વિરાટ રૂપમ કીટવર રાજિતાન વ્યોમ કે જ્ઞાલ કાશા રહસ્યમ પ્રવાતમ્યહમ. આ પ્રમાણે તે વિરાટ રૂપવાળી છે, તે સુંદર મુગટ ધારણ કરે છે, ન્યાય તેના કેશ છે, આકાશ તેની લટો છે. આ રીતે તેનું રહસ્ય અહીં પ્રગટ કરું છું. મેઘ ભૃકુટિકા ક્રાંતામ વિધિ વિષ્ણુ શિવાર્ચિતનામ ગુરુ ભાર્ગવ કર્ણી તામ સોમ સૂર્યા અગ્નિ લોચનમ. તેના ભવા વડે વાદરો આક્રાંત થયેલા છે. બ્રહ્મા વિષ્ણુ અને શિવે તેની અર્ચના કરી. ગુરુને શુક્ર તેના છે, ચંદ્ર સૂર્ય અને અગ્નિ તેના નેત્ર છે. પીડગલે અદ્રાયમ નૂનમ વાયુનાસા પૂટાની વતામ સંધો યો ભયા પુટિતામ લસ દ્રાગુપ જીહવાન કન. ઈડા અને પિંગલા તેના નસકોરા છે, બે સંધ્યાઓ તેના બે હોઠ છે, વાણી તેની ઉપજીહવા છે. સ્તવ્યા ધુ મણિકંઠા ચ લસદવા હુસ્મનિવંતામ પર્જન્ય હૃદયા સહા વસુસુહુ તન્મંડલામ. સંધ્યારૂપી ધુ મણિથી કંઠ અને બાહુ શોભા પામે છે. વરસાદ તેનું હૃદય છે, વસુધન તેનું સ્તન મંડળ છે. વિતતાકાસ મુદરમ સુનાભ્યંત હૃદય સકામ પ્રજાપત્યાખ્ય જધનમ કટૌંદ્રાણીથી સંનિકામ. આકાશ તેનો ઉદર છે, પૃથ્વી અને આકાશની વચ્ચેનો પ્રદેશ તેની નાભી છે. પ્રજાપતિ તેની સાથરો છે, ઇન્દ્રાણી તેની કેડ છે. ઉરુ મલય મેરુભ્યામ સંતિ યત્રાસુર દૃશ જાનુના જુહુતુ કુશિકૌ વિશ્વદેવ સદાભુજામ. મલય પર્વત અને મેરુ પર્વત તેની જાંધો છે, ત્યાં અસુરોના શત્રુઓ દેવો રહે છે. જહમનુ અને કૌશિક ઋષિઓ તેના ઘૂંટણ છે, વિશ્વદેવ તેની ભુજાઓ છે. ઐનદ્રયામ જળવાધમ ખુરાદી પિતૃસંજ્ઞકામ પંદામ ધ્રીન ખરોમાદી ભૂતલદ્ર નીલામ છિતામ. બે અયનો તે તેની જંધાઓના આદિ સ્થાન છે, પિતૃઓ તેની ખરીઓ છે, પૃથ્વી પરના વૃક્ષો વગેરે તેના પગ નખ રોમ વગેરે છે. ગ્રહરા સદૈવ વર્ષયો ભૂષિર્ચ પરમ સન્નિકામ તિથિ માસ તૃ વર્ષાખ્યમ સુકેતુ નિમિપાત્મિકામ માયા કલ્પિત વૈચિત્ર્યમ મંદ્યાચ્છાદન સભૃતામ ગ્રહ રાશિ દેવર્ષિઓ વગેરે તેની પરબ્રહ્મા મૂર્તિ છે. તિથિ માસ ઋતુ વર્ષ તથા સુકેતુ તેના નિમેષ છે. તે માયા દ્વારા રચવામાં આવેલી વિચિત્રતાવાળી તથા સંધ્યાના આવરણવાળી છે. જ્વલત કાલાનલ પ્રભામ પ્રદીપ કોટી સમ પ્રભામ કોટી સૂર્ય પ્રતિકાશી ચંદ્રકોટી સુશીતલામ. તે સરકતા કાલા અગ્નિના જેવી પ્રભાવવાળી છે. કરોડો વીજળીઓના જેવી તેની પ્રભા છે. તે કરોડો સૂર્યના જેટલા પ્રકાશવાળી છે અને કરોડો ચંદ્રો જેટલી તેની શીતળતા છે. સુધામંડળ મધ્યસ્થામ સાંદ્રાનંદા અમૃતાત્મિકામ પ્રગતિતા મનોરમ્યામ વરદામ વેદમારમ. અમૃતમંડળ ચંદ્રમંડળની વચ્ચે તે રહેલી છે. તે આનંદાત્મિકા છે, અમૃતમયી છે, તે આદિ સ્વરૂપ છે, મનોહર છે, વરદાન આપવાવાળી છે અને વેદમાતા છે. ષડગંગા વર્ણિતા સા ચેતૈરેવ વ્યાપક પ્રત્યયમ પૂર્વોક્ત દેવતામ ધ્યાયેત સાકાર ગુણસંયુતામ. દેવીના અંગો છ છે, વળી એ ત્રણ ભુવનોમાં વ્યાપેલી છે. સાકારતાના ગુણથી યુક્ત એવી તે દેવીનું ધ્યાન કરવું જોઈએ. પંચવક્ત્રામ દસ ભુજામ પિપ્રમ ચનય નયુક્તામ મુક્તા વિન્દ્ર મસૌવર્ણામ સ્વચ્છ શુભ્ર સમાનતામ. એના મુખ પાંચ છે, હાથ દસ છે, પંદર નેત્રો છે અને મોતી તેમજ પરવારી જેવો તેનો વર્ણ છે તથા તે સ્વચ્છ અને શુભ્ર મુખ વાળી છે. આદિત્ય માર્ગ ગમાનામ સ્મરેદ બ્રહ્માસ્વ રૂપિણીમ વિચિત્ર મજનની સ્મરેદ ધ્રિતામ સરસ્વતીમ. તે સૂર્યના માર્ગ પર ચાલે છે. તે બ્રહ્મ સ્વરૂપિણીનું સ્મરણ કરવું જોઈએ. વિચિત્ર મંત્રોની જનની તે વિદ્યા સરસ્વતીનું સ્મરણ કરવું જોઈએ. ઇતિ ગાયત્રી પંજરમ. બીજા અનેક સ્તરે આ પ્રકારના પ્રમાણ વાક્યો મળે છે. એ અર્ધા વાક્યોમાં પિંડમાં જ બ્રહ્માંડ સમાયેલું છે એ વિચાર રજૂ કરવામાં આવ્યો છે. જુઓ, દેહ અસ્મિન વર્તંતે મેરુહુ સાત દ્રીપા સમન્વિત સરતી સાગારા શૌલ ક્ષેત્રાણી ક્ષેત્રપાલિકા ઋષિયો મુનય સર્વે નક્ષત્રાણી તથા ગ્રહ પુણ્યતીર્થાની પીઠાની વર્તંતે પીઠ દેવતા સૃષ્ટિ સહરાત્કારૌ ભ્રમંતો શશી ભાસ્કરૌ નભો વાયુશ્ચ વહિનશ્ચ જલમ પૃથ્વી તથૈવ ચ ત્રૈલોક્યે યાતિ ભૂતાની તાનિ સર્વાણી દેહતઃ મેરું સહ વેષ્ટ્ય સર્વત્ર વ્યવહાર પ્રદર્તતે જાતાની યઃ સર્વમિદં સયોગી નાત્રં સંશયઃ બ્રહ્માંગ સંન્યકે દેહે યથાદેશં જ્યાવસ્થિતઃ. મનુષ્ય શરીર આ વિશાળ બ્રહ્માંડની જ મૂર્તિ છે. જે શક્તિઓ આ વિશ્વનું સંચાલન કરે છે તે બધી જ શક્તિઓ આ માનવ દેહમાં હાજર છે. આ શરીરમાં સાત સાત દ્વીપો સહિત મેરુ પર્વત છે, નદીઓ, સમુદ્રો, પર્વતો, ખેતર, ખેડૂત, ઋષિઓ, મુનિઓ, નક્ષત્રો, ગ્રહો, પુણ્યતીર્થો, પીઠો અને પીઠ દેવતાઓ બધું જ વિદ્યમાન છે. આકાશ, વાયુજળ, અગ્નિ, પૃથ્વી તથા ત્રણેય લોકમાં વસતા બધા જ પ્રાણીઓ આ શરીરમાં રહેલા છે. મેરુની આસપાસ સઘળો વ્યવહાર ચાલે છે. આ બધું જે જાણે છે તે યોગી છે. આ બ્રહ્માંડ રૂપ દેહમાં અહીં જણાવ્યા પ્રમાણે બધું વ્યવસ્થિત છે. સ એવ પુરુષસ્થ સમાદંડમ નિભેત નિર્ગત સહસ્ત્ર વે અદ્રિવ હાર્યાધ્યક્ષ સહસ્ત્રાન શીર્ષાવાન યસ્મે પાવૈ વૈલોકાન કલ્પયંતિ મનીષિણ કઠત બિભિરધ સપ્ત સપ્તત્વ જધાનાદિભિઃ ભૂલોક કલ્પિત પનભ્યાં ભૂલોકસ્ય નાભિતઃ હૃદા સ્વલોક પુરુષા મહલોકો મહાત્મનઃ ગ્રીવાયાં જનકલોકસ્ય પપલોકઃ સ્તભદ્રયાત હૃદાભિઃ સ્તવ્યલોકસ્ય બ્રહ્મલોકઃ સનાતનઃ ટટકટિયા ચાયલં કલ્પત સુરુમ્યા વિતલં વિભો જાનુભ્યાં સુતલં શુદ્ધં જડદાભ્યા ચ તલાતલં મહાતલ તુ ગુફાભ્યા પાદાભ્યાં ચ રસાતલં પાતાલં પાદતલં ઇતિ લોકમય પુલાન. આથી તે જ પુરુષ પ્રાણને ભેદીને નીકળી ગયો એને હજાર છાતીઓ, હજાર આંગળીઓ, હજાર બાહુ, હજાર નેત્ર અને હજાર મુખ તેમજ હજાર માથા છે. તેથી વિદ્વાન લોકો એના શરીરના અવયવોને આધારે અનેક પ્રકારના લોકોની કલ્પના કરે છે. તેથી કટીની નીચે સાત અને તેની કટીની ઉપરના ભાગમાં સાત લોક છે. તેના ચરણોમાં ભૂલોકની કલ્પના કરી છે, તેમજ તેની નાભીમાં ભૂવહલોક, હૃદયમાં સ્વહલોક, વક્ષસ્થળમાં મહલોક, ગરદનમાં જનહલોક, બંને સ્તનોમાં તપ અને મૂર્ધામાં સત્યલોકની કલ્પના કરવામાં આવી છે. આ બ્રહ્મલોક સનાતન છે. તેની કટીમાં અતલલોકની કલ્પના કરવામાં આવી છે. તેની જાંઘોમાં વિતલ, ઘૂંટણોમાં સુતલ, પિંડીઓમાં તલ અને અતલ ઘૂંટીઓમાં મહાતલ, પંજાઓમાં રસાતર અને પગના તરિયામાં પાતાર છે. આ રીતે પરમ પુરુષની કલ્પના કરતા તેને સકલ લોકમય કલ્પ્યો છે. આ શ્લોકોનો પાઠ કરવાથી જ બધું મળી જાય નહીં. આ શ્લોકો પર વિચારપૂર્વક તેમજ ભક્તિ ભાવના સહિત ચિત્તને એકાગ્ર કરવું જોઈએ. વિરાટ જગતમાં પોતાના ઈષ્ટદેવને વ્યાપી રહેલો જોવાનો અનુભવ જ્યારે પ્રત્યક્ષ થાય છે ત્યારે દરેક ક્ષણે ઈશ્વરના દર્શન કરનારા લોકોને આ જીવનમાં જ સ્વર્ગ પ્રાપ્તિનું સુખ મળે છે.